તારીખ 12-10-1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 12 સળંગ પ્રવચન નંબર 36
શુદ્ધાત્માના પ્રતીતિ ભાવને, રુચિ ભાવને અથવા આસ્તિકતા રૂપ શ્રદ્ધાન ભાવને પ્રધાન કહીએ. ત્રણ પડખા બતાવ્યા છે. એક તો અભેદ વસ્તુની નિર્વિકલ્પ અભેદ પ્રતીતિ તેને શ્રદ્ધા કહીએ છીએ. ઉપર જે ભેદ પડ્યા છે વિજ્ઞાન અપેક્ષાએ છે. વિજ્ઞાન જાણવા માત્ર, દર્શન જીતવા માત્ર, સત્તા અસ્તિત્વ માત્ર અને વિવિધ વસ્તુ નિષ્પન્ન સામર્થ્ય માત્ર એવા ચાર ભેદ લીધા છે. એ મુખ્ય ગુણોથી વસ્તુ વિશિષ્ટ છે. એવા મુખ્ય ગુણોથી વસ્તુ વિશિષ્ટ છે. એક વસ્તુ અભેદ વસ્તુના એ ચાર ભેદ વસ્તુને કહેવા માટે, બતાવવા માટે પાડવામાં આવ્યા છે. શ્રદ્ધાનમાં એવા કોઈ ભેદ નથી. શ્રદ્ધાનમાં જ્ઞાન જાણવા માત્ર, દર્શન દેખવા માત્ર એવા શ્રદ્ધાનમાં ભેદ પડતા નથી. કે અસ્તિત્વ માત્ર, સત્તા અસ્તિત્વ માત્ર, ભલે શ્રદ્ધાનનો વિષય સત્તા છે તો પણ સત્તા અસ્તિત્વ માત્ર એવો ભેદ એમાં એક ગુણનો ભેદ ઉત્પન્ન થતો નથી. જોકે જ્ઞાનમાં પણ જ્યાં સુધી આવો ભેદ રહે છે ત્યાં સુધી જ્ઞાન પણ એકાગ્રતા ઉપયોગરૂપ અથવા નિર્વિકલ્પ ઉપયોગરૂપ નથી થતો. પણ જ્ઞાનમાં તો સવિકલ્પ અને નિર્વિકલ્પ બંને પ્રકારની અવસ્થા થઈ શકે છે, હોઈ શકે છે. શ્રદ્ધાનમાં તો એ પરિસ્થિતિ જ નથી. પૂરતી શ્રદ્ધા હોય ત્યારે પરને હું પણે નિર્વિકલ્પણે ગ્રહણ કરે છે. જેમ કે અત્યારે શરીર તે હું, ફલાણો માણસ તે હું, એવો વિકલ્પ એને શ્રદ્ધામાં નથી. એવી નિર્વિકલ્પ પ્રતીતિ પડી જ છે અથવા પરિણમી જ રહી છે એવી પ્રતીતિ. એ વિપરીત શ્રદ્ધા છે. પરમા હું પણ આની વિપરીત શ્રદ્ધા છે, એ પણ નિર્વિકલ્પ છે. કેમ કે એને એમાં તો વિકલ્પ થવાનો કોઈ ગુણ નથી, ધર્મ નથી, કે જેથી શ્રદ્ધા એવા વિકલ્પ ભાવે પરિણમે. તો સ્વરૂપમાં અનંત ગુણનો અભેદરૂપ છે એ પણ સમજવાનો વિષય છે. એ સમજણ પૂર્વક શ્રદ્ધા તો આ હું એમ પોતાના સ્વરૂપમાં હું પણ નિર્વિકલ્પ ભાવે, રુચિ ભાવે અને હોવાપણાના આસ્તિક્ય રૂપ, એટલે આસ્તિક્યતા રૂપ એટલે હોવાપણ, આ હું એમાં હોવાપણાના શ્રદ્ધાન ભાવે શ્રદ્ધા પરિણમે છે. એને સમ્યક શ્રદ્ધાન કહીએ. આ ગ્રહસ્થ જ્ઞાની છે, એની શ્રદ્ધાની વ્યાખ્યા કરે છે. આવી શ્રદ્ધાની વ્યાખ્યા સંપ્રદાયના સાધુઓ પાસે નથી. ત્રણેય સંપ્રદાયના જે કહેવાતા સાધુઓ છે એને સમ્યક શ્રદ્ધાની વ્યાખ્યા કરો તો આ વસ્તુ મળવી મુશ્કેલ છે કે સ્વરૂપ શ્રદ્ધાન કોને કહેવું. બહુ બહુ તો એટલું સ્થૂળ કર્યું છે કે દેવગુરુ, વિતરાગ દેવગુરુ ધર્મની શ્રદ્ધા, તે શ્રદ્ધા, તે સાચી શ્રદ્ધા, સાચા દેવ, સાચા ગુરુ અને સાચા શાસ્ત્ર, એ સાચા કોને કહેવા એમાં પાછો કોઈ ઠેકાણો નથી. કેમ કે ન તો એ કેવળ જ્ઞાનનું સ્વરૂપ જાણે છે, આવી શ્રદ્ધા થયેલી હોય તે કેવળ જ્ઞાનનું સ્વરૂપ સમજી શકે. કેવળ જ્ઞાનના સ્વરૂપની ખબર નથી, સર્વજ્ઞના સ્વરૂપની ખબર નથી, એટલે સાચા દેવના સ્વરૂપની ખબર નથી. જેને દેવના સ્વરૂપની ખબર નથી એને ગુરુ ને શાસ્ત્ર કેવા હોય એ વાત તો આપોઆપ જ સાચી હોતી નથી. અથવા ત્રણમાંથી કોઈ એક જગ્યાએ ભૂલ હોય એટલે એની ત્રણેયમાં ભૂલ છે એ વાત સ્પષ્ટ છે. પણ કદાચ એ ત્રણમાં ભૂલ ન હોય જાણપણાથી, તો પણ સ્વરૂપ શ્રદ્ધાનો વિષય તો તદ્દન જુદો રહે છે. અથવા સ્વરૂપ શ્રદ્ધાનો વિષય દેવગુરુ શાસ્ત્ર નથી કાંઈ, કે સ્વરૂપ શ્રદ્ધાનો વિષય નવતત્વનું શ્રદ્ધાન નથી. નવના ભેદ સ્વરૂપની શ્રદ્ધામાં નથી, કે દેવગુરુ શાસ્ત્રના ભેદ પણ સ્વરૂપની શ્રદ્ધામાં નથી. સ્વરૂપ તો જીવનું સ્વરૂપ છે, નિર્વિકલ્પ ભેદ સ્વરૂપ છે. એવી જ નિર્વિકલ્પ ભેદ પ્રતીતિ તદરૂપ શ્રદ્ધાની સ્વાકાર પરિણામે પરિણતિ છે. શ્રદ્ધાના પરિણામ છે એવું જીવનું સ્વ છે, એવા આકારે શ્રદ્ધાન થઈ જવું, એવા આકારે જ્ઞાન થઈ જવું, સ્વાકાર ભાવે જ્ઞાન થવું, સ્વાકાર ભાવે શ્રદ્ધા થવી, અને એવો જ શુદ્ધ ઉપયોગ થવો ચારિત્રનો, એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ અથવા ધર્મ કહેવામાં આવ્યો છે. તેનાથી એટલે તે શ્રદ્ધાથી ઉત્પન્ન થયેલા આનંદ કંદમાં કેલી કરીને હું સુખી થાવ છું. હું હવે મને આવી શ્રદ્ધા ઉત્પન્ન થઈ હોવાથી તેનાથી ઉત્પન્ન થયેલો જે આનંદ રસ, એ આનંદ રસ દ્વારા હું સુખી થાવ છું. કેવો છે? કે આનંદ કંદમાં કેલી કરનારો આ પરિણામ છે. જેની રમત આનંદ કંદ સાથે છે, અગાધ આનંદનું સત્વ પીડ્યું છે, એમાં હું કેલી કરું છું, એની સાથે હું રમણતા કરું છું, એ મારા આકર્ષણનો વિષય થઈ ગયો છે. હવે જગતનો કોઈ પદાર્થ મને આકર્ષિત કરે એવી ભ્રાંતિ ચાલી જવી એને નિર્ભ્રાંતપણું કહેવામાં આવે છે. જગતનો કોઈ પદાર્થમાં ઠીકપણાનો, ઇષ્ટપણાનો, આભાસપણાનો પ્રકાર જ ઉત્પન્ન થાય એ નિર્ભ્રાંત દશા છે, એને નિર્ભ્રાંત માર્ગ કહેવામાં આવ્યો છે. એવું કહેનારું દર્શન તેને નિર્ભ્રાંત દર્શન કહેવામાં આવ્યું છે. જગતના આ સિવાયના તમામ દર્શનો ભ્રાંતિગતપણે ઉત્પન્ન થયેલા દર્શનો છે, એટલે જૈન દર્શનને નિર્ભ્રાંત દર્શન પણ કહેવામાં આવે. એ આનંદ કંદમાં કેલી કરીને હું સુખી થાઉં છું, એટલે વારંવાર હું એમાં જ ડૂબકી લગાવું છું. તેમાં જાણવાથી થતો આનંદ તે જ્ઞાનાનંદ છે. હવે વિશેષ વાતને વધારે મલાવી છે, એમ કહેશું કે સ્વરૂપને જાણવાથી થતો આનંદ તે જ્ઞાનાનંદ છે. આનંદ સ્વરૂપ આત્મા, એને જાણતા આનંદ થયો તો કે એ શું છે? કે એને જ્ઞાનાનંદ કહીએ, જ્ઞાનથી ઉત્પન્ન થયેલો આનંદ એ જ્ઞાનાનંદ છે. સ્વરૂપને દેખવાથી થતો આનંદ એ દર્શનાનંદ છે, અને પરિણમવાથી થતો આનંદ, સ્થિર રહેવાથી, લીન રહેવાથી, મગ્ન રહેવાથી થતો આનંદ, તન્મયપણે રહેવાથી થતો આનંદ એ ચારિત્રાનંદ છે. એક જ પરિણામમાં આનંદ છે અને આ ત્રણ ભેદ લીધા છે. બરાબર, આનંદ તો જે છે એ છે. એવા સર્વગુણોના આનંદનું મૂળ નિજ સ્વરૂપ આનંદ કંદ અભેદ એમ જેવું છે. એવા સર્વગુણોના આનંદનું મૂળ નિજ સ્વરૂપ આનંદ કંદ, તેની કેલી સ્વરૂપમાં તેની કેલી સ્વરૂપમાં પોતાની પરિણતિ રમાવી તે છે. એવા સમસ્ત ગુણોની પરિણતિ સ્વરૂપને વિશે જ મગ્ન થાય એ મૂળ આનંદ નિજ સ્વરૂપ છે. એ મૂળ નિજ સ્વરૂપ છે એનો, એ આનંદનું મૂળ જ આ છે. પોતાનું જે સ્વરૂપ છે એ આનંદનું મૂળ છે. ધર્મી જીવને આ આનંદની પ્રધાનતા ઘણી છે, સ્વરૂપાનંદની પ્રધાનતા ઘણી છે. ખાસ કરીને ભોગાનંદજીની ભાષામાં એ વિષય વધારે વ્યક્ત થાય છે. એ જ્યારે ચર્ચા વાર્તા કરતા હોય ત્યારે આનંદ પ્રધાન વાત વધારે કરે છે. અંદર આ આનંદ ભર્યો છે ને, આ આનંદ અંદર ભર્યો છે. જે અંદર આનંદનું કોઈ માપ નથી, એટલો આનંદ જે સ્વરૂપમાં પડ્યો છે એને આનંદ કંદ એવું નામ આપ્યું. કંદ એટલે અક્ષય કંદ છે, એમાંથી આનંદ મટે એવું નથી. તો એની મહત્તા ને એની મુખ્યતામાં મોક્ષ માર્ગી પરિણામના સમસ્ત પરિણામનો દોર આખો એ આનંદની મુખ્યતાના આશરે આનંદમયપણે ભયા જ કરે છે. એનો પ્રવાહ છે એ રીતે આનંદમયપણે ચાલ્યા જ કરે છે. એમાં આનંદની ઘણી મુખ્યતા છે. ધ્રુવ આનંદ ગુણ પડ્યો છે, પણ એ એવો ધ્રુવ છે કે જેને જોતા જોનારને આનંદ થયા વિના રહે નહીં. અથવા આનંદ ગુણ જેમાં ધ્રુવ છે એવી જે ધ્રુવ વસ્તુ આત્મા, આનંદવાન આત્મા, આનંદથી ગુણવાન, આનંદ ગુણવાન આત્મા, એને જોતા જોનારના પરિણમનમાં પર્યાયમાં આનંદ 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 છવાઈ જાય છે. એવો અલૌકિક આનંદ છે કે જેના પ્રથમ ઉત્પાદમાં, જગન્ય અંશના ઉત્પાદમાં જગતના સર્વ વૈભવો સડેલા તરણા જેવા લાગે એવો એ આનંદ. ગુરુદેવ તો એવું ઉપમા આપતા હતા કે ઇન્દ્રના ઇન્દ્રાસન સડેલા મીંડાના શરીર જેવા લાગે. મીંડાનું શરીર મરી ગયું હોય, મીંડું એનું શરીર હડીને ગંધાતું હોય, તો જેમ માણસને ઘૃણા અને દુર્ગંધા થાય છે એવું જે મલિનપણું શરીરનું ત્યાં છે, ઇન્દ્રનું ઇન્દ્રાસન છે એ સ્વરૂપના ચતુર્થ સ્થાનના પ્રથમ આનંદ આગળ એવું લાગે. તેથી ધર્મી જીવ જેમ જેમ આનંદમાં મગ્ન થતો જાય છે તેમ તેમ સાંસારિક પ્રવૃત્તિ છોડતો જાય છે. એનું કારણ એ છે કે સાંસારિક પ્રવૃત્તિમાં એને આનંદ નથી પણ ક્લેશ છે ને દુઃખ છે. દેશની અને સમાજની પ્રવૃત્તિ તો એક બાજુ રહો, પણ એને પોતાના હૃદયમાં જે પ્રવૃત્તિ છે, કુટુંબ પરિવાર શરીર આદિની જે પ્રવૃત્તિ છે, એ બધા કાર્યો કરવામાં એને બોજો લાગે છે. બોજો તો પહેલેથી લાગ્યો છે, ભાવના ઉત્પન્ન થઈ ત્યારથી જ બોજો લાગ્યો છે. એ પ્રકરણ તો આપણે ગુરુવારે રાત્રે ચાલ્યું કે જેને સ્વરૂપની તીખી ભાવના હોય એને પોતાના જે બહારના કાર્યો છે કરવા પડે છે, એ બોજો છે એને કરવા પડે છે. બોજો લાગે છે ત્યાં એમ કરવા પડે છે. નાનીને તો બોજો લાગે જ લાગે એમાં કોઈ પ્રશ્ન નથી, પણ ચક્રવર્તી છ ખંડના સિંહાસન ઉપર બેઠો હોય, છ ખંડનું રાજ મેળવીને સાધીને એને બોજો લાગે છે, એ બાહ્ય દ્રષ્ટિથી સમજાય એવું નથી. એટલે સર્વને એની પ્રતીતિ આવે એવો એ ગુણસ્થાન નથી અને એવો એ બહારનો પ્રકાર નથી. મુનિ દશાની વાત એવી છે કે ગમે તેવા નાસ્તિકને પણ એકવાર પ્રતીતિ આવી જાય કે સ્વરૂપમાં આનંદ છે એને વળગેલા મહાત્માઓ છે કે જેથી એને જગતના કોઈ પદાર્થની અપેક્ષા નથી. તિલતુષ માત્ર પરિગ્રહ નથી, એ એમ બતાવે છે કે પરિગ્રહના કોઈ પણ પ્રકારમાં એને સુખ સગવડ અનુકૂળતા અને આનંદની વાત વિકલ્પ માત્ર પણ રહેવા દીધી નથી. નિર્વિકલ્પ દશાની વાત તો સમજવી મુશ્કેલ છે મુનિની, પણ વિકલ્પ માત્રથી અને પ્રવૃત્તિ માત્રથી પણ જેનો સદભાવ જોવામાં આવતો નથી એવી એની બાહ્ય દશા છે. અંતરદશાની તો વાત જ કોઈ એવી અલૌકિક છે કે એને તો કહેવાનું સામર્થ્ય વાણીમાં પણ નથી. ધ્રુવ તો છે જ, પણ ધ્રુવના આશ્રય એને આનંદ પરિણમ પર્યાયમાં છે, પરિણમિત છે, પ્રગટ છે. અને એ પ્રગટ મોક્ષ માર્ગમાં પ્રગટ આનંદ વધતો વધતો ચાલે છે ઉપર ઉપરના ગુણસ્થાને. મુનિદશામાં એટલો આનંદ વધી ગયો છે કે ટાઢ તડકો વરસાદ એની પ્રતિકૂળતા એના આનંદ આડે એને દેખાતી નથી. ખુલ્લું શરીર છે, ડાંસ મચ્છર અનેક પ્રકારના જીવ જીવાંક આવીને ભટકા ભરે છે, તો પણ એને એની ખબર જાણે જાણે કે એની ખબર નથી, ઉપયોગ નથી. એમ પદ્મપરમ મલધારી દેવ નિયમસારના બધા અધિકારમાં અધિકાર પૂરો કરે છે ત્યારે આ વાત લખે છે. વચ્ચે પણ એક જગ્યાએ લખે છે, પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહીત એટલે સ્પર્શનો ઉપયોગ નથી, સ્પર્શેન્દ્રિયમાં ઉપયોગ ફેલાતો નથી. શરીર છે આખું સ્પર્શેન્દ્રિય, આખું શરીર ક્યાંય ઉપયોગ જાણે કે નથી. ખોખું એક છે, આત્માની નજીકમાં બાજુમાં પાડોશમાં એ ખોખું છે, હાડકા ચામડા માણસું બસ, ઉપયોગ નથી એની અંદર. એવા ફેલાવ રહીત દેહ માત્ર પણ એને પણ પરિગ્રહ કહી દીધો, દેહ માત્ર જેને પરિગ્રહ છે એવા પદ્મપ્રભ મલધારી દેહ આ શાસ્ત્રની ટીકા કરે છે. પોતે એવું લખે છે એમાં ઉપયોગ નથી, તો ઉપયોગ ક્યાં છે? ઉપયોગ વગરનો આત્મા થઈ ગયો એમ વાત છે. આત્મા આનંદના ઉપયોગમાં છે, આનંદ સ્વરૂપ જે ધ્રુવ તત્વ છે એના ઉપયોગ એને લાગેલો છે. ક્ષણે ક્ષણે નિર્વિકલ્પ ઉપયોગમાં એ જામી જાય છે, ડૂબી જાય છે, લીન થઈ જાય છે. બહારમાં આવ્યા ન આવ્યા પાછા અંદર ચાલ્યા જાય છે. એવા સર્વગુણોના આનંદનું મૂળ નિજ સ્વરૂપ આનંદ કંદ, એ નિજ સ્વરૂપ આનંદ કંદ છે, એ ધ્રુવ છે. તેની કેલી સ્વરૂપમાં, તેની કેલી એટલે સ્વરૂપમાં પોતાની પરિણતિને રમાવવી તે છે. તેથી સુખ સમૂહ થયો છું, તેથી મને અનંત અત્યંત સુખ છે. સુખ સમૂહ થયો છે, થયો છું હું, કાંઈ થોડો સુખી નથી એમ કહે છે. આમ તો આવે છે કે નહીં શાસ્ત્રમાં, એગંત સુહી મુનિ વિતરાગી. જગતમાં સુખી કોણ છે? એકલા મુનિ જ, એક આ જગતમાં વિતરાગી મુનિ છે, એકાંતે એક જ સુખી છે, બીજા કોઈ સુખી નહીં. બાકી બધાને દુઃખમાં લઈ લીધા. એટલો મુનિદશાનો આનંદ ને મુનિદશાનો સુખ સમૂહ થયો છે એમ કહે છે. આનાથી બીજો કોઈ ઊંચો ઉપાય નથી. અનુભવ પ્રકાશમાં તો અનુભવમાં જે જે ભાવો આવે છે એવા અનેક ભાવોનું બહુ ભાવપૂર્ણ વર્ણન છે. હજી આગળ આવશે. અનુભવમાં આવતા અનુભવ ગોચર થતા અનેક ભાવોનું ઘણું અત્યંત ભાવપૂર્ણ વર્ણન થયા, ખૂબ ભાવનામાં આવેલું વર્ણન કર્યું. કહે છે કે આનાથી બીજો કોઈ ઊંચો ઉપાય નથી, પરમ કૃપાળુ ભગવાન ભવ્ય જીવોને એ શિવરા એટલે શિવ માર્ગ, કલ્યાણ માર્ગ, મોક્ષ માર્ગ સહેલો દર્શાવ્યો છે. પરમ કૃપાળુ ભગવાને ભવ્ય જીવોને લીધો બતાવ્યો છે. એમાં કાંઈ લીધું નથી, સીધી વાણી તો નીકળે છે, પણ ભવ્યો જ અંદર હોય છે. સમોસરણમાં અભવ્ય કોઈ હોતા આવે જ નહીં, એને આવવાનું મન ન થાય, એને એનો નકાર આવે, ત્યાં કાંઈ જવા જેવું બને. કુદરતી એનો એ પ્રકાર પરિણામ બને. પણ ભવ્ય જીવ છે એ આ માર્ગને અંગીકાર કરવા લાયક છે, અંગીકાર કરવાની ભાવનાવાળો છે. તેથી ભગવાને ભવ્ય જીવોને માર્ગ બતાવ્યો છે એમ કહે છે. આવો કલ્યાણનો માર્ગ, મોક્ષનો માર્ગ સહેલો કરીને, સુગમ કરીને દર્શાવ્યો છે, સુગમ કરીને દર્શાવ્યો છે. આંટીઘૂંટી વાળો માર્ગ નથી એમ કહે છે. એ તું વેદનાર પોતે છો, સ્વયં સંવેદ્યમાન છો તું પોતે. સ્વયં એટલે આપ મેળે, પોતાની મેળે સંવેદન તું તારું કરે, તારા સંવેદનમાં તું આવે એવો જ તું છો. બસ એમાં તે બીજાનું સંવેદન લેવા જતાં તારું સંવેદન ખોયું છે. તું પોતે સ્વયં સંવેદ્યમાન હોવા છતાં બીજાનું સંવેદન લેવા ગયો, જગતના પદાર્થોના સ્વાદ લેવા ગયો, એમાં તારું સ્વસંવેદન તે કયું છે? ગુમાવ્યું, બીજું કાંઈ આમાં નથી. આંટી ભૂંટી બીજી કોઈ આમાં નથી. એવો સહેલો માર્ગ દર્શાવ્યો છે. ભગવાનની ભાવનાથી સંતો મહંત થયા, પોતે ભગવાન છે, સાક્ષાત ભગવત સ્વરૂપ ધ્રુવપદ છે, એની ભાવનાથી જ સંતો મહંત થયા. જે સંતો મહાન દશાને પ્રાપ્ત થયા, મહાન પવિત્ર દશાને જે સંતો પ્રાપ્ત થયા, તે પોતાના સ્વરૂપની ભાવનાથી થયા છે. જેને પોતાનું નિર્દોષ પરમ પવિત્ર ધ્રુવપદ ભાવ્યું, ભાવનામાં ભાવ્યું, એ ભાવનાથી સંતો મહંત થયા. મેં પણ આ જ ભાવનાનો અવગાઢ સંભ્રવતો છે. જો કેવી વાત લીધી છે. દીપચંદજી એમ કહે છે કે મેં પણ મારી ભાવનાનો, આ સ્વરૂપની ભાવનાનો અવગાઢ સંભ્રવતો છે. કેવી છે મારી સ્વરૂપની ભાવના? કે પરમ અવગાઢ છે, એકદમ અવગાઢ છે. એનો સ્તંભ મેં રોક્યો છે, એટલે જેમ રણની અંદર વિજય સ્તંભ રૂપે, પછી ત્યાંથી પાછા ન હટે. આગળ વધતા જાય ત્યારે અમુક જગ્યાએ સ્તંભ રૂપે કે અહીં સુધીનો આપણો વિજય પાકો, હવે લડાઈ ચાલુ હોય તો પણ અહીંથી પીછે હટ કરવાનો પ્રશ્ન રહેતો નથી. એ પહેલાં માથું કપાય તો ભલે કપાય, શિરચ્છેદ થાય તો બહેતર છે, પણ આ વિજય મેળવો ત્યાંથી પાછા હટવાનો પ્રશ્ન રહેતો નથી. એમ અહીંયા જેની પરિણતિમાં ભાવનાની અવગાઢતા અથવા દ્રઢતા ઘણી વધી ગઈ છે, એની જેને પોતાને ખાતરી અને પ્રતીતિ છે, એ એમ કહે છે કે મેં પણ આ જ ભાવનાનો અવગાઢ સ્તંભ રૂપો છે. હવે મારી પરિણતિ અહીંથી પાછી વળે એવું નથી, મારી પરિણતિ હવે અહીંથી પાછી નહીં વળે, એ વાત 100% છે. આગળ ગમે એટલી વધશે, પણ હવે પાછળ જવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. આગામી અનંતકાળની વાત અહીંયા છે, સર્વ ભૂતકાળને આવરી લીધો કે હવે પછીના કોઈ કાળમાં મારી પરિણતિ અહીંથી પાછી વળશે એ વાત બનવાની નથી. મારા આત્માની સાક્ષીએ પરિણમીને સાક્ષાત કરીને આત્માને આ વાત હું જાહેર કરું છું કે હવે કાંઈ આમાં ફેર પડવાનો એ બીજી જોરદાર વાત છે. લખતા લખતા કેવું લખી નાખે છે. ભાવનાનો વિષય એવો છે કે ભગવાનની ભાવનાથી સંતો મહંત થયા. મેં પણ આ જ ભાવનાનો અવગાઢ સ્તંભ રોપ્યો છે. ખાસ કરીને અધ્યાત્મ પ્રધાન ગ્રંથો છે, અધ્યાત્મ ગ્રંથો છે, એ શાસ્ત્રોમાં સ્વરૂપની ભાવના ખૂબ હોય છે, અત્યંત હોય છે, અને એ ભાવના પ્રધાન શૈલીથી એ બધા વિષયો ત્યાં ચાલે છે. કથનમાં જે કાંઈ ચાલે છે એ બધી શૈલી ભાવના પ્રધાન વિશેષ હોય છે. જેને પોતાને ભાવના હોય છે એને બહુ ઊંચે છે એ વિષયો, કે અરે મારી ભાવનાનો વિષય શાસ્ત્રમાં બરાબર આવે છે, એટલે એને પોતાની ભાવનાને પુષ્ટિ મળે એવું નિમિત્ત ગણવામાં આવે છે. અધ્યાત્મ શાસ્ત્રો છે એ ભાવનાવાળા જીવને ભાવના વૃદ્ધિમાં નિમિત્ત થાય છે, ભાવનાની પુષ્ટિમાં નિમિત્ત થાય છે. ભાવનાથી જે મંથન ચાલે એ મંથનના નિષ્કર્ષમાં એને આત્મલાભ થાય, થાય ને થાય જ, ન થાય એવું બનતું નથી. ભાવનાનો નિયમસાર ભાવનાનો ગુણ છે એવો જ યોગીન્દ્ર આચાર્યનો પરમાત્મ પ્રકાશ ગ્રંથ એ ભાવનાનો છે. પ્રવચન આપણે પરમાત્મ પ્રકાશના અહીંયા આવ્યા છે, બહુ સારા પ્રવચન. પ્રત્યક્ષ ગુરુદેવને સાંભળતા ગુરુદેવ તો મસ્ત થઈ જતા પરમાત્મ પ્રકાશના પ્રવચનોમાં. અપૂર્વ અવસર એમની ભાવનાનું કાવ્ય છે. અપૂર્વ અવસર છે ને લાંબુ કાવ્ય લખ્યું છે, બધું ભાવનાનું જ આખું કાવ્ય છે. શું કહે છે, મેં પણ આ જ ભાવનાનો અવગાઢ સ્તંભ રૂપો છે. સમ્યક દ્રષ્ટિને એવો નિરંતર અભ્યાસ રહે છે. સમ્યક દ્રષ્ટિ જીવને સ્વરૂપની ભાવનાનો નિરંતર અભ્યાસ રહે છે. એ પોતાના સ્વરૂપને નિરંતરપણે ભાવ્યા જ કરે છે પોતાની ભાવનામાં. ક્યારેય પણ પોતાની ભાવનામાં ફેર પડતો નથી. ભાવના એ ભાવના છે એને જે માણસ નથી કહેતા કે અમને આ ભાવે છે, બસ પછી ભાવવું એટલે ભાવવું, એને એનું પોષણ છે, એને એની રુચિ છે, એને એ જ જોઈએ છે અને બીજું જોઈતું એ સર્વસ્વ થઈ પડે છે. પોતાનું સ્વરૂપ જ એને સર્વસ્વ થઈ પડે છે. ભાવનાનો વિષય ગજબનો છે. નિયમસાર ને 96 નંબરની ગાથા છે. નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકાર છે આ શાસ્ત્રમાં. એવા અધિકારો લીધા છે. નિશ્ચય પ્રત્યાખ્યાન, વ્યવહાર પ્રત્યાખ્યાન, નિશ્ચય ભક્તિ, વ્યવહાર ભક્તિ, નિશ્ચય પ્રતિક્રમણ, વ્યવહાર પ્રતિક્રમણ, નિશ્ચય આલોચના, વ્યવહાર આલોચના, એવા બધા પ્રકરણ લીધા છે. નિશ્ચય એટલે પોતાના શુદ્ધ આત્માના આશ્રયે નિર્વિકલ્પ દર્શન જ્ઞાન ચારિત્રનું જે પરિણમન છે, એ પરિણમનના હજારો નામ છે. એને નિશ્ચય પ્રતિક્રમણ કહેવાય છે, નિશ્ચય પ્રત્યાખ્યાન કહેવાય છે, નિશ્ચય આલોચના કહેવાય છે, નિશ્ચય ભક્તિ કહેવાય છે, અને એવા એવા બીજા હજારો નામ છે. હજારો ગુણ છે અને હજારો નામ પણ છે. અહીંયા ભાવના પ્રધાન ગ્રંથ છે ને, કેવળ દર્શ, કેવળ વિરજ, કેવલ્ય જ્ઞાન સ્વભાવ છે, વળી સૌખ્યમય છે જે તે હું એમ જ્ઞાન ચિંતવે. જ્ઞાન ચિંતવે છે આ ઉપદેશનું કથન છે. અનંત ચતુષ્ટાયાત્મક નિજ આત્મા છે એનું જે ધ્યાન નિર્વિકલ્પ ધ્યાન થાય ત્યારે એ ધ્યાન કેવું હોય એ બતાવનારું આ કથન છે. સમસ્ત બાહ્ય પ્રપંચની વાસનાથી વિમુક્ત, નિરવશેષપણે અંતર્મુખ, પરમ તત્વજ્ઞાની જીવને શિખામણ દેવામાં આવી છે, ભલામણ કરવામાં આવે છે. શિખામણ એટલે ભલામણ કરવામાં આવી છે. કયા પ્રકારે? કે આ પ્રકારે. સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ સદ્ભૂત વ્યવહારથી પરમાત્મા તે હું છું એમ કેમ કે, જરા વિચારવા જેવો વિષય છે. ભાવના સૂચિત છે એ અહીંથી નીકળે છે. આ પ્રકારે કે સાદી અનંત, સાદી એટલે જેની શરૂઆત થઈ છે, કેવળ જ્ઞાનની શરૂઆત થાય છે. કેવળ જ્ઞાન કોઈને અનાદિથી હતું, સાદી પછી અનંતકાળ રહે છે. અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળા સદ્ભૂત વ્યવહારથી એટલે અતિન્દ્રિય જે કેવળ જ્ઞાન છે, અતિન્દ્રિય પરિણમનવાળું જ્ઞાન છે, આનંદ પણ ત્યાં અતિન્દ્રિય છે, એવો જેનો સ્વભાવ છે, એવો જે શુદ્ધ સદ્ભૂત વ્યવહારનો વિષય છે, વ્યવહારથી એટલે શુદ્ધ સદ્ભૂત વ્યવહાર નહીંથી, એવા શુદ્ધ સદ્ભૂત વ્યવહારનો જે વિષય છે, શુદ્ધ સ્પર્શ રસ ગંધ વર્ણના આધારભૂત શુદ્ધ પૂદગળ પરમાણુની માફક, એ દ્રષ્ટાંત લીધું. એકલો પરમાણુ જેને સ્પર્શ રસ ગંધ વર્ણ શુદ્ધ છે, એવા શુદ્ધ પૂદગળ પરમાણુની માફક જે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ અને કેવળ શક્તિયુક્ત પરમાત્મા તે હું છું એમ જ્ઞાનીએ ભાવના કરવી. અત્યારે તો પરમાત્મા નથી કે આ નહીંથી હું આમ છું એમ ભાવના કરવી. આમ માત્ર શુદ્ધ સદ્ભૂત વ્યવહાર નહીંથી હું પરમાત્મા છું એમ ભાવના કરવી, આવી વાત લીધી છે ગુરુદેવજીનો. આ ગાથા ઉપર જ્યારે જે પ્રવચન આવ્યું છે, બીજું પ્રવચન આવ્યું છે, જ્ઞાની કેવી પરમાત્મ ભાવનામાં મસ્ત હોય છે અને મસ્ત થાય છે, બસ બિલકુલ આબેહૂબ ચિતાર છે. અત્યારે જ હું પૂર્ણ છું, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખ, અનંત ગીરીથી અત્યારે જ હું પૂર્ણ છું, એવી ભાવના, એવી પરમાત્મ ભાવના, પૂર્ણતાની ભાવના, પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત થઈ છે ને, પૂર્ણતાની ભાવના આવી છે. પર્યાય દ્રષ્ટિ છતાંય થતા નથી. કે પર્યાય સંબંધિત આવી ભાવના હોવા છતાં સાદી અનંત એમ લીધું છે. સાદી તો કેવળ જ્ઞાનની થાય છે, એટલે આ ત્રિકાળીની વાત નથી, નહીતર આ શાસ્ત્રમાં ત્રિકાળીની મુખ્ય વાત છે. કારણ પરમાત્માની ધૂન છે, ટીકાકાર મુનિરાજ એવી આ ટીકા છે. છતાં અહીંયા ભાવના લીધી છે, એ પૂર્ણ પદની લીધી છે, સાદી અનંત એમ કહીને માત્ર લીધી છે. પર દ્રવ્ય તો હું પૂર્ણ છું જ, એમાં તો એ કોઈ વિવાદાસ્પદ વિષય નથી. પણ હું તો મારી ભાવના એ પર્યાય પણ પૂરો છે આમ સુધી કેવળ જ્ઞાન વર્તે છે એની ત્રિકાળીની સામે જોઈની કે છે અહીં તો પર્યાયની વિષય લીધો છે બહુ જબરદસ્ત વિષય લીધો છે છન્નું ગાથા છે એ તો એ વાત મસ્તીમાં આવ્યો છે મહાવીર છે એ વાત મસ્તીમાં આવે છે પણ અહીં તો અનંત ચતુષ્ટયથી હું પૂર્ણ છું અત્યારે જ જાણે હું પૂર્ણ છું એમ ભાવનામાં છેતું રહેવા દીધું નથી પોતાને ભાન છે કે કેવળ જ્ઞાન અવસ્થામાં પ્રગટ થયું નથી પણ ભાવનામાં એ વાત નથી એ જાણવાનો વિષય છે ભાવનાનો એ વિષય નથી ભાવનાનો વિષય તો કેવળ જ્ઞાન અને આંબી ગયો હું પહોંચી ગયો કેવળ જ્ઞાન એ ભાવનાનો વિષય છે એવી ભાવના પર્યાય અપેક્ષાએ પણ જ્ઞાનીએ ભાવવી એમ અહીંયા શિખામણ આપવામાં આવી છે કોને જ્ઞાનીઓને શિખામણ આપી છે શું કહે છે તત્વજ્ઞાની જીવને શિખામણ દેવામાં આવી છે એમ લીધું છે પરમ તત્વજ્ઞાની નહ જીવસ્ય શિક્ષા પ્રોક્તા પરમ તત્વજ્ઞાનીને સાધારણ તત્વજ્ઞાનીને નહીં જે તત્વજ્ઞાનમાં નિપુણ છે નિજ તત્વના જ્ઞાનમાં નિપુણ છે એને એમ કહે છે કે ભાવનાનો વિષય જરાય ઊંડો અધૂરો ઓછો પાલવતો નથી એવો ભાવનાનો વિષય છે છન્નું ગાથામાં ગજબ વાત કરી છે એમ જ્ઞાનીએ ભાવના કરવી અને નિશ્ચયથી પણ હું સહજ જ્ઞાન સ્વરૂપ છું આ ધ્રુવની વાત છે અને નિશ્ચયથી હું સહજ જ્ઞાન સ્વરૂપ છું સહજ દર્શન સ્વરૂપ છું સહજ ચારિત્ર સ્વરૂપ છું અને સહજ ચિત્ત શક્તિ સ્વરૂપ છું સહજ એટલે ત્રિકાળ સ્વભાવથી એમ ભાવના કરવી એમ નિશ્ચયથી પણ આમ ભાવના કરવી અને વ્યવહારથી પણ આ જ ભાવના કરવી ભાવનાનો વિષય પરમાત્મ પદ સિવાય બીજું કાંઈ નથી નિશ્ચય ભાવનાનો વિષય પણ એ જ છે અને વ્યવહાર ભાવનાનો વિષય પણ એ જ છે વ્યવહારથી આમ ભાવના કરવી અને નિશ્ચયથી પણ આમ ભાવના કરવી ફરિયાની દ્રવ્યની વાત લીધી છે દેવોપેક્ષાએ પણ પૂર્ણ પરમાત્મા પદની ભાવના કરવી કે હું આમ જ છું અને પરમાત્મા ન થયો હોય ત્યારે પણ પરમાત્મા જ છું એવી ભાવના કરવી વ્યવહાર અપેક્ષાએ પણ આમ ભાવના કરવી ભૂલ નહીં થાય કે નહીં ભગવાન ભાવનામાં ભૂલ નહીં થાય ભાવના તો ભૂલને મટાડનારી ચીજ છે ભાવના ભૂલને કરનારી ચીજ તો પૂરી બેન છે તો પહેલેથી આ વાત ઉપાડે છે ને ભાવનાની વાત તો એ પાયામાં થઈ છે એકદમ પાયામાં કેમ કે સૂક્ષ્મ જ્ઞાન ક્યાંક ગોથું ખાશે તારો તારી બુદ્ધિ ક્યાંક ગોથું ખાશે ભાવના ગોથું નહીં થાય કેમ કે ભાવનાનો વિષય જ એકલો શુદ્ધ પદ છે એટલે અશુદ્ધતા છે એ શુદ્ધતાની અવરોધક છે એ વાત તને ભાવનામાં સમજાય જશે ભાવના હશે તો ભાવનાવાળા જીવને સમજાય જશે ભાવના નહીં હોય તો તને બુદ્ધિની રમતમાં ક્યાંક ગુથું ખાવાનું બનશે પણ અહીંયા એ પ્રકાર આવશે એ બહુ અનુભવનો નિષ્કર્ષ છે ભાવનાની એ વાત જે એમને પ્રધાનપણે આવી છે એ અનુભવનો નિષ્કર્ષ છે શાસ્ત્રોમાં તો એ વાત ઠામ ઠામ છે નથી એ પ્રશ્ન નથી પણ એ અનુભવનો આખો નિષ્કર્ષ છે નિચોડ જ છે ત્યાં અહીંયા પણ દીપચંદજી એ લીધું મેં આવી અવગાઢ ભાવનાનો ભાવનાનો અવગાઢ મારી ભાવના કોઈ સાધારણ વાત નથી એવી વાત લીધી કે 14 બ્રહ્માંડ ને તોડી નાખે એવી વાત છે આ ભાવના કેવી ચીજ છે કે 14 બ્રહ્માંડને એક વાત તોડી નાખી, એક બે વાતને ક્યાં સમજે. જૈન દર્શનમાં પણ જ્ઞાનીઓને કેટલાક એવા પ્રકાર બન્યા છે. આ સુદર્શન શેઠની છે, એને લોકો ચમત્કાર કે છે. એ ભાવનાની પ્રબળતામાં એ બધા પ્રકાર ઉભા થાય છે. ત્યાં બ્રહ્મચર્યનો પ્રસંગ હતો, તો બ્રહ્મચર્યના નિમિત્તે કોઈ દેવ ઉઠેલો જીવ શુભ ભાવથી એનું આસન હલવા માંડ્યું. આ છે શું, આ મને કોઈ નીચે પાડવા માંગે છે હું, પણ આ એને અવધિ જ્ઞાનો છે, ઉપયોગ વરે. આ તો કોઈ ધર્મી જીવ ઉપર આળાયું છે, ધર્મી ઉપર આરોપ આવ્યો છે, ગજબ છે. આ તો ફળાક સુળી ઉપર સિંહાસન બને. ભાવનામાં તો આ તો એક પ્રસંગ છે, પણ 14 બ્રહ્માંડને ફરવું પડે એવો એ વિષય છે. એ તો એ દ્રષ્ટિકોણથી જો શાસ્ત્ર જુઓ તો ભાવનાનો ઉછાળો જ વૃદ્ધિગત થઈ જાય એવા બધા આધ્યાત્મિક ગ્રંથો, તમામ આધ્યાત્મિક ગ્રંથોમાં એ પડખું બહુ છે. આમાં એ વિશે બહુ આવશે, અનુભવ પ્રકાશ છે ને. એ છે કે સમ્યક દ્રષ્ટિને એવો નિરંતર અભ્યાસ રહે છે, ભાવનાનો પ્રવાહ એના પરિણામમાં ચાલતો રહે છે, એટલે એ તો નિરંતરનો એનો અભ્યાસ છે. અભ્યાસ એટલે જેનું પરિણમન છે એને અહીંયા અભ્યાસ કહે છે. યાદ કરે છે, વાંચે છે, એમને અભ્યાસ એટલે અહીંયા વાંચવું એમ નહીં, સાંભળવું એમ નહીં, પરિણમન જે સતત રહે છે એને અભ્યાસ કહે છે. કર્મના અભાવથી સ્વરસ મંડિત સુખનો પુંજ પ્રગટે, બે પાઠાંતર પહોંચે. નિજ સ્વભાવ તે પોતાના સ્વભાવથી સ્વરસ મંડિત સુખનો પુંજ પ્રગટે, એ તો અસ્થિ નાસ્તિથી વાત છે. કર્મનો અભાવ નાસ્તિ સૂચક છે અને નિજ સ્વભાવ છે અસ્થિ સૂચક છે. તેનાથી સ્વરસ મંડિત સુખનો પુંજ પ્રગટે ત્યારે જ્ઞાન કૃતિકૃત થાય છે. જ્યારે પોતાના આત્મરસ ભરપૂર સુખ પ્રગટે, અનંત સુખ પ્રગટે, ત્યારે જ્ઞાન કૃતિકૃત થાય છે. ત્યારે હવે એ જ્ઞાનને કાંઈ કરવાનું બાકી રહ્યું એ વાત રહેતી નથી. આખરમાં જીવ સુખ સ્વભાવી હોવાથી એને સુખ મળ્યું એટલે બધું મળ્યું, પછી એને કાંઈ મેળવવું બાકી રહે છે એ વાત રહેતી નથી. એને કૃતકૃત્ય કહેવામાં આવે છે. કરવા યોગ્ય બધું કરાઈ ગયું એવું જ્ઞાન થાય છે. આત્માનું સ્વરૂપ ગુપ્ત થઈ રહ્યું છે. આ આત્માનું સ્વરૂપ છે એ ધ્રુવ અંદરમાં સામર્થરૂપ હોવાથી તે ગુપ્ત થઈ રહ્યું છે, ગુપ્તપણે રહ્યું છે. જેમ પર્યાય પ્રગટ છે એવું એ રીતે પણ એ પ્રગટ નથી. અને જગતના જીવોને 5 ઇન્દ્રિયના ઉપયોગ દ્વારા જે જે પ્રકારે અન્ય વિષયો જ્ઞાનમાં જ્ઞાન ગોચર થાય છે, એ પ્રકારે ઇન્દ્રિય જ્ઞાન ગોચર નહીં હોવાથી પણ એને ગુપ્ત કહેવામાં આવ્યું છે. શ્રીમદ્જીએ 700 વચનોમાં એ વાત લખી છે કે ગુપ્ત ચમત્કાર સૃષ્ટિને લક્ષમાં નથી. એટલે શું કે આત્મામાં ચમત્કારિક એવી અનંત શક્તિઓ પડી છે. એક એક શક્તિનો ચમત્કાર અનંતો છે. એવો અનંત ચમત્કારી શક્તિઓનો પિંડ આત્મા છે, પણ જગતમાં કોઈનું એના ઉપર ધ્યાન નથી, લક્ષ નથી. બધા જીવો એને છોડીને જગતમાં બીજે રસ્તે આગળ વધી રહ્યા છે. એવું આ આત્માનું સ્વરૂપ ગુપ્ત છે, ગુપ્ત થઈ રહ્યું છે. તે સાક્ષાત કેવી રીતે થાય, તે પ્રત્યક્ષ અનુભવમાં કેમ આવે એમ લીધું છે. સાક્ષાત કેવી રીતે થાય એટલે પ્રત્યક્ષ અનુભવમાં કેવી રીતે આવે, તો કહે છે કે પરોક્ષ જ્ઞાન વડે ભાવના વધારવાથી તે સાક્ષાત થાય છે. ભાવનાનું પ્રકરણ છે એને બરાબર મેળમાં વિષય આવ્યો કે પરોક્ષ જ્ઞાન અત્યારે મતિશ્રુત જે પરોક્ષ જ્ઞાન તને મળતે છે તે પરોક્ષ જ્ઞાનમાં ભાવના વધારવાથી તે સાક્ષાત થાય છે. જો સ્વરૂપ જીવનું છે, ગુપ્તપણે જીવનું સ્વરૂપ છે, એ સ્વરૂપની જેટલી ભાવના તને વધે એ ભાવના વધે તો એ સાક્ષાત થઈ જશે, પ્રગટ થઈ જશે અથવા પ્રગટ અનુભવમાં આવશે. મન દ્વારા પણ પરોક્ષ જ્ઞાન મનના આશ્રય વર્તે છે ને, એમાં પણ તારે સ્વરૂપની ભાવના જ ભાવવી એમ કહે છે. એ જ ભલામણ છે ને, એ જ શિખામણ છે કે સ્વરૂપની ભાવના જ ભાવવી. અમારે કરવું શું એવો આ પ્રશ્ન છે ને, ભાવના ભાવવી, સ્વરૂપની ભાવના ભાવવી, અથવા જે ભાવના હોય તે ભાવનાને વૃદ્ધિગત કરવી. ભાવના પ્રધાન વિષય છે. એ ભાવનાથી તને તારું સ્વરૂપ જે પરોક્ષ છે, ગુપ્ત છે, તે પ્રગટ થશે. ભાવનાથી સ્વરૂપ પ્રગટ થશે, બીજો કોઈ એનો ઉપાય નથી. આ એક જ ઉપાય છે એમ લીધું. એ વાત ફેરવી ફેરવીને અનેક પ્રકારે દીપચંદજીના વચનોમાં આ શાસ્ત્રની અંદર છે. આ વાત ફેરવી ફેરવીને કેવી રીતે સાક્ષાત થાય, આ બધું 13મી પાને છે, જે બોર્ડ ટાઈપમાં સામેના પાના ઉપર છે. જ્ઞાન માત્ર વસ્તુ તો કેવળ જ્ઞાન થયે શુદ્ધ, જ્યાં સુધી કેવળ નથી ત્યાં સુધી ગુપ્ત છે. તો પણ કેવળ જ્ઞાન માત્ર વસ્તુની પ્રતીતિ પ્રત્યક્ષ કરી કરીને સ્વસંવેદન વધારે છે. આ પ્રતીતિ અપેક્ષા એ ભાવના લીધી છે. મારી જ્ઞાન માત્ર વસ્તુ કેવળ જ્ઞાન માત્ર છે એવી જે પ્રતીતિ છે એમાં પ્રત્યક્ષતા લાવી લાવીને, વસ્તુ તો સહજ પ્રત્યક્ષ છે, વસ્તુ પોતે સહજ પ્રત્યક્ષ છે, એ સહજ પ્રત્યક્ષની ભાવનામાં ઉગ્રતા લાવીને જ્ઞાની જીવ સ્વસંવેદનને વધારે છે, સ્વસંવેદનને ઉગ્ર કરે છે. આગળ જે વાત અહીંયા નજીકમાં છે, પ્રતીતિ અપેક્ષા એ ભાવના લીધી છે. જ્ઞાનમાં તો વસ્તુ સહજ પ્રત્યક્ષ છે, જ્ઞાનમાં જણાય છે, અને ભાવનામાં એને હું પણ પ્રત્યક્ષ હું પણ આમ છું એમ વિશેષ ભાવવામાં આવે છે ભાવનાથી, ત્યારે જ્ઞાનીને પણ એનું સ્વસંવેદનમાં વૃદ્ધિગત પણ થાય છે, સ્વસંવેદન એનું તીવ્ર થઈ આવે છે. એ વાત લીધી છે. સહજ જ છે, બધું જ પરિણમન સહજ છે. જ્ઞાન દશામાં બધું જ પરિણમન સહજ છે. ભાષા ભલે એમ કરવામાં આવે, આમ કરે છે તેમ કરે છે, પણ સહજ છે એમ જાણવું. એ ભાષાનો વિષય તો એટલા માટે સમજાવવામાં આવે છે કે સામે કર્તૃત્વ બુદ્ધિએ ઉભેલો જીવ છે એટલે એમ કહેવામાં આવે છે, નહીંતર એ સમજે નહીં. તો એને તો કરું કરુંમાં ફોર્સ છે, એનું જોર ક્યાં છે, કરું કરુંમાં છે. એટલે આને એને જોર તો દેખાડવું છે કે ભાવનામાં એક ભાવનાનું બળ છે. ભાવનાનું બળ તો 14 બ્રહ્માંડને ફેરવે એવું છે, એમ એનું બળ તો બતાવવું છે. એટલે એની ભાષામાં કહેવું પડે છે, આમ કરે છે, આમ કરે છે, આવી ભાવના કરે છે, એને એવી ભાવના થાય જ છે. ઉપદેશમાં તો ઉપદેશાત્મક ભાષા આવે કે આવી ભાવના કરવી, એમ આવે. આવી ભાવના કરવી એમ જોરથી કે દેશમાં તો આદેશાત્મક ટોન છે ને, આવી ભાવના હોવી ઘટે છે કે થવી ઘટે છે એમાં એકદમ ટોન માઇલ્ડ થઈ જાય છે, હળવો થઈ જાય છે. એટલે એવી જોશ બતાવવા માટે ભાષા એમાં કરતા અકર્તા પણ થાપવું નથી. જ્યાં કરતા અકર્તાપણાની વિવિક્ષા ચાલતી હોય ત્યાં કરતા અકર્તા પણ થાપવાની વાત. જ્યાં એ વિવિક્ષા ન ચાલતી હોય ત્યાં એ વસ્તુ સમજાવવી નથી. એટલે એ મુદ્દો અહીંયા લેવો નહીં. વિકલ્પાત્મક સ્થિતિમાં પણ એને ભાવના વધારવાથી જે સ્વરૂપ ગુપ્ત છે તે પ્રગટ અનુભવ ગોચર થાય છે. ખાસ કરીને સમ્યક સમૂહ જે જીવ છે એ સમ્યક દર્શનમાં પ્રથમ પ્રત્યક્ષ દશામાં આવે છે. એ પહેલા એનું જ્ઞાન અનાદિથી પરોક્ષ કરે છે. તો ત્યાં એને શું છે કે એનું જે સહજ પ્રત્યક્ષ સ્વરૂપ છે એ સન્મુખ જ્ઞાનમાં આવ્યું છે. જ્ઞાનમાં આવવાથી ગુણ નિધાન હોવાથી ગુણની રૂચિમાં અત્યંત અનન્ય રૂચિ ઉત્પન્ન થઈ ગઈ છે. અને એ અત્યંત રૂચિપૂર્વકનું જે ગોલન અને મંથન ચાલે છે એમાંથી પ્રત્યક્ષ થઈ જાય છે. તો એ ગોલનમાં મુખ્ય શું છે? સ્વરૂપની ભાવના છે. જે ભાવનામાં અભેદ સ્વરૂપ નિર્વિકલ સ્વરૂપ ઘૂંટાયા જ કરે છે, ઘૂંટાયા જ કરે છે, રગડ્યા જ થાય, રગડાયા જ કરે છે, પ્રત્યક્ષ સ્વરૂપ પ્રત્યક્ષપણે અનુભવમાં આવી જાય છે. ત્યાં પરોક્ષ જ્ઞાન એક વાર બંધ થઈને અને અપરોક્ષ જ્ઞાનની પ્રત્યક્ષ જ્ઞાનની ઉત્પત્તિ થઈને સંવેદ્યમાન એવો પદાર્થ પ્રત્યક્ષપણે તીવ્રપણે સારી રીતે તારતમ્યતાથી પ્રદેશે પ્રદેશેથી વેદન ગોચર થઈ જાય છે. એ ભાવના વધારવાથી થાય છે. એ વાત લીધી છે ભાવના પ્રધાનતાથી.
જય વિક્રમ પરમ સદાનંદ.